लग्न संबंध श्रीजी महाराज जीवोना कल्याण करवा ज्यारे मुक्तात्माओं ने पृथ्वी पर प्रगट करे छे त्यारे ते मुक्त आत्मानु समग्र जीवन पूर्व आयोजित अने परमात्मा द्वारा निर्मित ज होय छे। तेवी ज रीते लीलावतीनु पृथ्वी पर अनेक जीवोनी चेतना ने ऊर्ध्व गति आपवा प्रागट्य कर्यु त्यारे तेमनु समग्र जीवन पूर्व नियोजित हतु। तेमनु बाळपण केवु जशे, क्या वीतशे, गृहस्थाश्रममां तेवो कोनी साथे जोड़ाशे अने ए जीवन तेवो कई रीते आदर्श रूप जीवशे वगैरे दरेके दरेक बाबत प्रभु द्वारा पूर्व निर्मित ज हती। भगवाननी नियति मुजब अनादि मुक्त मनसुख बापा ने श्रीजी महाराज द्वारा दिव्य प्रेरणा थई। मनसुख बापा एटले श्रीजी महाराजना महामुक्त लीलावतीना दादा भूधरदास तथा पिताजी चतुरदास आ मुक्त राजनी आध्यात्मिक स्थिति थी परिचित हता। तेओने जाण हती के आ मुक्त भगवाननी मर्जी जाणीने दरेक कार्य करे छे। तेथी मनसुख बापा ज्यारे तेमना घरे आव्या त्यारे तेओ राजी थया। मनसुख बापा आवीने लीलावतीना दादा तथा पिताजी ने मळ्या। मुक्तज मुक्तने ओळखे ए न्याये मनसुख बापा पूज्य नारायण भाईनी उच्च आध्यात्मिक स्थिति ने सामर्थ्यने अने पृथ्वी पर तेमना प्रागट्यना ध्येयने यथार्थ जाणता हता। आथी तेमने भूधरदास तथा लीलावतीना पिताजी ने अनादि मुक्त नारायण भाईनो परिचय आप्यो अने लीलावती माटे तेओज योग्य छे एवू भारपूर्वक जणाव्यू। भूधरदास अने पिताजी मनसुख बापानी स्थिति जाणता होवाथी तेओने विश्वास हतो के तेमने निर्देशेला संबंध मा काई वांधाजनक नहीं होय। आथी तेओ बन्ने आ प्रस्तावने सम्मति आपी। मनसुख बापाए लीलावती ने मळवानी इच्छा दर्शावी। मनसुख बापा मळवा आव्या ए वखते तो लीलावतीनी उमर मात्र 13 वर्षनी ज हती। तेओ फुग्गाबाईनू लांबू घूंटण सुधीनू फ्रॉक पहेरीने रमता हता। ए वखते तेमना पिताजीए कह्युं, तने मळवा मनसुख दादा आव्या छे, जा एमने जईने मळी आव। लीलावती मनसुख बापा पासे गया ने घरनी रीत प्रमाणे तेमने पगे लाग्या। मनसुख बापाए लीलावती ने पोतानी पासे बेसार्या अने पूछ्यू, दीकरी तने भगवान भजवा गमे? लीलावती मलकाता मलकाता उत्साहपूर्वक बोल्या, हा मने तो भगवान भजवा बहुज गमे छे। भगवाननी सेवा पूजा करवानू भगवानना नामनी माळा फेरववानी पण मने खूब गमे छे। आवो अपेक्षित उत्तर सांभळी मनसुख बापाना चेहरा पर संतोषनी लागणी छवाई गई। मनमा आनंद थयो के नारायणने माटे आ कन्याज योग्य छे। आ कन्याज नारायणने अनुरूप थई रही शकशे अने एक आदर्श जीवन संगीनी बनी रहेशे। महाराजे मने जे प्रेरणा करी छे તે યોગ્ય જ છે। લીલાવતીના જવાબથી સંતોષ પામી મનસુખ બાપા નારાયણભાઈને મળ્યા ને લીલાવતી વિશે વાત કરી। તેમને આ બાળા સાથે ગૃહસ્થાશ્રમ કરવા માટે સમજાવતા કહ્યું, મહારાજની પણ એ જ મરજી છે, તે તમે પણ જાણો છો। શ્રી નારાયણભાઈને પ્રભુની દિવ્ય મૂર્તિ સિવાય બીજે બધેથી સમ્યક પ્રકારે વૈરાગ્ય હતો, એટલે સંસારની કોઈ પણ પ્રકારની ઈચ્છા તેમને સંભવતી જ ન હતી। તેઓ શ્રી સંપૂર્ણ વૈરાગ્ય મૂર્તિ હતા। મૂળીના મહાન સદગુરુ સંત શ્વેત વૈકુંઠદાસજી સ્વામી શ્રી નારાયણભાઈની આવી સ્થિતિથી સુપેરે પરિચિત હતા। આથી આવા સંત મૂર્તિ ભગવા વસ્ત્રમાં હોય તો સત્સંગમાં મણીની જેમ શોભે। આવા વિચારથી તેમણે કહેલું કે નારાયણભાઈ લગ્ન કરવા જશે તો અમે તેમને ચોરીમાંથી પણ હાથ જાલી ઊભા કરી દેશું, તેમને તો અમારે સાધુ જ કરવા છે જેથી અનેકના કલ્યાણ થાય। સ્વામીના મુખે આવા વચનો સાંભળતા મુક્તરાજ મનસુખ બાપાએ સ્વામીને કહ્યું કે મારે તમારું માનવું કે શ્રીજી મહારાજનું? મહારાજની જ એવી ઈચ્છા છે કે નારાયણભાઈ ગૃહસ્થાશ્રમ કરે જેથી અનંત જીવોના આત્યંતિક કલ્યાણ થાય। ભગવા વસ્ત્રોમાં એ કાર્યમાં થોડી મર્યાદા આવશે। મનસુખ બાપાની વાત સાંભળતા નારાયણભાઈને ગૃહસ્થાશ્રમી જીવન વ્યતીત કરવાની ઈચ્છા ન હોવાથી તેમણે પોતાની આર્થિક પરિસ્થિતિનું બહાનું દર્શાવતા મનસુખ બાપા કહે, દીકરી જ જો હા પાડતી હોય તો પછી ક્યાં વાંધો છે, એકવાર જઈને જોઈ આવો પછી નિર્ણય કરજો। મનસુખ બાપાનો આગ્રહ થતા નારાયણભાઈ તેમના ભાઈઓ અને બહેનો સાથે લીલાવતીના ઘરે તેમને જોવા ગયા। લીલાવતીની નિર્દોષતા, સાદગી, સાલસ સ્વભાવ અને પ્રભાવશાળી વ્યક્તિત્વથી બધા પ્રભાવિત થયા। નારાયણભાઈએ તેમને અંગ્રેજીમાં પૂછ્યું, વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે? તેનો લીલાવતીએ અંગ્રેજીમાં જ જવાબ આપ્યો, માય નેમ ઇઝ લીલાવતી, મારું નામ લીલાવતી છે। એ દિવસે તો નારાયણભાઈએ બીજું કાંઈ જ પૂછ્યું નહીં। ચતુરદાસ તો નારાયણભાઈના મુખની દિવ્ય આભા જોઈ જ રહ્યા। આવા તેજસ્વી યુવકને જોઈ તેમને ખૂબ જ આનંદ થયો। લીલાવતીના સંબંધ માટે તેમના મનમાં હાજ પડી ગઈ। લીલાવતીના ઘરની જાહોજલાલી જોઈ નારાયણભાઈ બીજી વખત એકલા ચતુરદાસને મળવા ગયા અને તેમને કહ્યું, આપ ઘણા સાધન સંપન્ન છો, આપની પુત્રી અહીં ખૂબ લાડકોડમાં ઉછરેલી છે, ચાર ભાઈઓ વચ્ચે એક બહેન છે, અહીં તેમનો ઉછેર એક રાજકુંવરીની જેમ થયેલો છે, જ્યારે મારી પરિસ્થિતિ તો આનાથી તદ્દન વિપરીત છે, મારી પાસે તો પૂરતું ખાવાનું પણ નથી અને પહેરવા સારા કપડાં પણ નથી, તમારી દીકરીને હું કોઈ દુનિયાવી સુખ સુવિધા આપી શકું તેમ નથી, તમારી દીકરી મારી સાથે આવી આર્થિક સંકડામણમાં જીવન કઈ રીતે વ્યતીત કરી શકશે, ચતુરદાસને નારાયણભાઈની આવી પ્રામાણિક નિખાલસતા સ્પર્શી ગઈ. નારાયણભાઈ વાત કરતા હતા ત્યારે તેઓ તો તેમના મુખની આભા સામે જોઈ જ રહ્યા. તેમને નારાયણભાઈમાં દિવ્યતાની ઝાંખી થતી હતી અને એ દિવ્ય ઝાંખી આગળ નારાયણભાઈની આર્થિક તંગી તેમને ગૌણ ભાસતી હતી. તેમનું અંતરમન એક જ સાદ આપતું હતું કે આમની સાથે જ મારી દીકરી સુખી થશે, તેના જીવનું પરમ શ્રેય થશે. નારાયણભાઈ કહી રહ્યા એટલે ચતુરદાસે તેમને કહ્યું, મેં તમારી વાત સાંભળી, એક દ્રષ્ટિએ તમારી વાત સાચી હશે, પણ મારું મન એમ જ કહે છે કે આપની સાથે સંબંધ થવાથી જ મારી દીકરી સુખી થશે, તેના જીવનું શ્રેય થશે. અને તેમ છતાં તમે લીલાવતીને જ પૂછી જુઓ, એમને કોઈ વાંધો છે કે કેમ. લીલાવતીને નારાયણભાઈ સમક્ષ બેસાડવામાં આવ્યા. ચતુરદાસે તેમને કહ્યું કે નારાયણભાઈ જે કંઈ કહે તે બરોબર સાંભળ, અમારું કોઈ જાતનું તને દબાણ નથી, તને યોગ્ય લાગે તો તું હા પાડજે. નારાયણભાઈએ પોતાની આર્થિક પરિસ્થિતિથી લીલાવતીને પણ વાકેફ કર્યા કે મારી પાસે પૂરતું ખાવાનું પણ નથી, ફક્ત રોટલા ગોળ ને છાશ મળે, શાક તો મળે પણ નહીં, પહેરવા સારા કપડાં પણ નથી, તો આપ મારી સાથે કઈ રીતે જીવન વ્યતીત કરી શકશો. નારાયણભાઈના મુખ પરની દિવ્ય આભા જોઈ લીલાવતીથી હાજ પડાઈ ગઈ. પૂજ્ય માસી પછી જ્યારે પણ વાત કરતા ત્યારે એવું કહેતા કે મેં એમના મુખ સામે જોયું તો એકદમ તેજથી ભરેલું તેજસ્વી મુખારવિંદ દેખાયું ને મારાથી હાજ પડાઈ ગઈ. અને એ 13 વર્ષની બાળાએ પરિપક્વ સ્ત્રીને છાજે તેવો ઉત્તર આપ્યો કે આપ જેમ રાખશો તેમ હું રહીશ, જે પહેરવા આપશો તે પહેરીશ, આપની પાસે એક રોટલો હશે તો આપણે અર્ધો અર્ધો ખાઈને રહીશું, આપ મને જે પરિસ્થિતિમાં રાખશો તેમાં હું આનંદથી રહીશ અને સુખે ભગવાન ભજીશ, મને ભગવાન ભજવા મળશે તે જ મારા માટે અહોભાગ્યની વાત છે. આવા આત્મવિશ્વાસ સભર સુંદર ઉત્તરથી નારાયણભાઈ સંતુષ્ટ થયા. નારાયણભાઈ અને લીલાવતીનું વેવિશાળ નક્કી થયું. શ્રીજી મહારાજે નિર્માણ કરેલો સંબંધ જ્યારે આકાર પામે ત્યારે તેમાં આલોકના કહેવાતા સુખ સુવિધા ક્યાંય બાધક બનતા નથી. બાકી આલોકની રીતિ પ્રમાણે જોઈએ તો આ સંબંધ અસંભવ જ હતો. દુનિયાવી રીતે જોઈએ તો નારાયણભાઈને માતા પિતાની છત્રછાયા હતી નહીં, વારસાગત એવી કોઈ સંપત્તિ મળી નહોતી, પોતે હજી ભણતર પૂરું કર્યું ન હતું, એટલે દેખીતી રીતે ભવિષ્ય ધૂંધળું જણાતું હતું. તેમ છતાં નારાયણભાઈની દિવ્ય પ્રતિભા અને તેમનું ઉચ્ચ કોટીનું આધ્યાત્મિક જીવન જોઈને જ આ સંબંધ નક્કી થયો હતો. તેમાં આલોકના માપદંડોનો ક્યાંય મેળ બેસતો ન હતો। એ જ બતાવે છે કે શ્રીજી મહારાજ જ્યારે મુક્તોને જીવોના કલ્યાણ કરવા પ્રગટ કરે છે ત્યારે એ એક જ લક્ષ્ય નજર સમક્ષ રહે છે ને બાકી બીજી દરેકે દરેક બાબત ગૌણ બની જાય છે। લીલાવતી જેવા મુક્તાત્માને નારાયણભાઈના આ ઉદાત્ત કાર્યમાં સહભાગી બનવા મહારાજે મોકલ્યા તો તે કાર્યમાં સહભાગી થવું એ જ એકમાત્ર લક્ષ્ય રાખ્યું। એ સિવાયનું બીજું બધું ગૌણ ગણ્યું। ગમે તેવા કપરા સંજોગો કે પરિસ્થિતિ તેમને માટે ક્યારે ધ્યેયથી વિચલિત કરતા કે બંધન કરતા ન બન્યા। તે તેમના જીવનનું એક નોંધપાત્ર પાસું હતું। ઈસવીસન 1944માં પૂજ્ય નારાયણભાઈ તથા પૂજ્ય લીલાવતીના લગ્ન તેઓના સુરેન્દ્રનગરના ઘરમાં જ કરવામાં આવ્યા। સુરેન્દ્રનગરનું ઘર પણ વિશાળ હતું। તેનો બેઠક રૂમ ઘણો મોટો હોવાથી લગ્ન પ્રસંગ એ ઘરમાં જ ગોઠવાયો હતો। હથેવાળો હરિસંગાથે મેં કીધો રે એ પંક્તિનો ભાવ પૂજ્ય માસીને હસ્તમેળાપ વખતે અનુભવાયો હતો। લગ્નની પ્રથમ રાત્રિએ જ નારાયણભાઈએ લીલાવતીને જણાવ્યું કે મારે તો આજીવન બ્રહ્મચર્ય વ્રત રાખવું છે, મને એમાં તમારો સંમતિપૂર્વકનો સાથ જોઈએ છે। લીલાવતીએ આ વાતનો સહર્ષ સ્વીકાર કરતા કહ્યું કે હું પણ એ વાતનું આપને વચન આપું છું કે આજથી હું પણ સંપૂર્ણપણે તન મનથી આજીવન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશ। આપની સાથે જીવન જોડાયું છે તો આપ જેમ કહો તેમ જ હવે મારે કરવું, એ મારી ફરજ સમજું છું। આપ જેમાં રાજી રહો તેમાં મારે પણ રાજી રહેવું છે। લીલાવતીના આવા ઊંડી સમજયુક્ત ઉત્તરથી નારાયણભાઈને ઘણો આત્મસંતોષ થયો। એ વખતથી જ તેઓ બંનેએ પોતાનું સમગ્ર જીવન બ્રહ્મચર્ય વ્રત રાખી ભાઈ બહેનની જેમ રહી પવિત્રપણે વિતાવ્યું હતું। નારાયણભાઈને ભણવાનું બાકી હોવાથી લગ્નના બીજા જ દિવસે તેઓ નીકળી ગયા। જતી વખતે નારાયણભાઈએ લીલાવતીને શિક્ષાપત્રી અને માળા આપ્યા અને કહ્યું કે આનો દરરોજ અભ્યાસ કરજો અને સ્વામિનારાયણ નામના મંત્રની માળા ફેરવજો। લીલાવતીએ એ આજ્ઞાને શિરોમાન્ય કરી તેમણે શિક્ષાપત્રી વાંચવા માંડી અને તેમાં લખેલી શ્રીજી મહારાજની આજ્ઞાઓ પ્રમાણે આચરણ કરવા લાગ્યા અને એ આજ્ઞા પાડવામાં તેમને જરાય તકલીફ પડી નહીં। આનંદે સહિત બધી આજ્ઞાઓનું પાલન કરવા લાગ્યા। લગ્ન બાદ જીવનમાં તરત જ આવું સાત્વિક પરિવર્તન જોઈ ઘરના સૌ આશ્ચર્ય પામી ગયા। લગ્ન બાદ લીલાવતી પૂરા 4 વર્ષ પોતાના પિયરમાં રહ્યા હતા। નારાયણભાઈને જ્યારે વેકેશન પડતું ત્યારે લીલાવતી નારાયણભાઈની સેવામાં જતા। નારાયણભાઈ જ્યારે સુરતમાં રહી ભણતા ત્યારે એક વખત તેમને ન્યુમોનિયા થઈ ગયો હતો। એ વખતે લીલાવતી તુરત જ તેમની સેવામાં પહોંચી ગયા હતા। તે માંદગીને લીધે નારાયણભાઈનું ભણવામાં એ વર્ષ બગડ્યું હતું. આથી તેટલા સમય માટે તેમણે પાટણની એક સ્કૂલમાં શિક્ષક તરીકેની નોકરી સ્વીકારી હતી. ત્યારે પણ લીલાવતી નારાયણભાઈની સેવા શુશ્રૂષા કરવા માટે તેમની સાથે રહ્યા હતા. પાટણની એ સ્કૂલમાં એક વખત શિક્ષણાધિકારી તપાસ માટે આવેલા ત્યારે નારાયણભાઈને પ્રિન્સિપાલની ઓફિસમાં અને ઉપર એક વર્ગમાં ભણાવતા એમ એક સાથે બે સ્વરૂપે જોઈને અતિ આશ્ચર્ય પામેલા. આવા પ્રસંગો લીલાવતીને પોતાના પતિના મહિમાને વધુ ને વધુ દ્રઢ કરાવતા. તેથી પોતાના નારાયણભાઈ સાથેના સંબંધને ગૌરવપૂર્ણ માની ધન્યતા અનુભવતા અને સેવાનો ઉમંગ પણ બેવડાતો. લીલાવતીના લગ્ન થઈ ગયા બાદ તેમના નાના ભાઈઓની સંભાળ રાખવાની તકલીફ પડતી હોવાથી લીલાવતીના પિતાશ્રીએ બીજા લગ્ન કર્યા હતા. તેમના બીજા પત્નીનું નામ કાંતાબેન હતું. આ કાંતાબેનથી પણ લીલાવતીને એક ભાઈ થયા હતા. સ્ત્રી સહજ સ્વભાવે કાંતાબેનને લીલાવતી અને તેમના ભાઈઓ પ્રત્યે ક્યારેય જોઈએ તેવી લાગણી થઈ નહીં. ઘરમાં ડુંગળી લસણ ખવાતા. આથી લીલાવતીને પણ તે ખવરાવવા બનતા બધા જ પ્રયત્ન તેઓ કરી છૂટતા. ઘરમાં ડુંગળી લસણ વગરનો બનાવવા દેતા નહીં. રસોઈયાએ જુદું બનાવ્યું હોય તો તેમાં ડુંગળી લસણવાળા ચમચા બોળી આવતા. છતાં લીલાવતી ક્યારે તેવું ભોજન જમતા નહીં. અથાણુંને રોટલી કે મીઠુંને રોટલી ખાઈ પેટ ભરી લેતા. પિતાજીને ક્યારેય ફરિયાદ કરતા નહીં. લીલાવતી સહિષ્ણુ સ્વભાવના હોવાથી આવી અનેક પ્રકારની કનડગત સહન કરી લેતા. ક્યારેક પિતાજીને કોઈ વાતની જાણ થઈ હોય અને કાંતાબેનને કંઈ કહેવા જાય તો સામે પક્ષે એમ કહેતા કે તમે જ તમારી દીકરીને બગાડશો, એ તેની માતા જેવી જ ધાર્મિક ભક્તાણી થઈ છે. આમ અનેક પ્રકારનો ત્રાસ હોવા છતાં લીલાવતી ક્યારેય હિંમત હાર્યા નહોતા. નારાયણભાઈએ આપેલ શિક્ષાપત્રીનો પાઠ કરે અને સ્વામિનારાયણ નામની માળા ફેરવ્યા કરતા, જેનાથી તેમને અનેરું બળ પ્રાપ્ત થતું. આવા કપરા સમયે તેમના દાદી તેમની વહારે આવતા અને લીલાવતીને સહારો આપી હિંમતના વચનો કહેતા.